સમય સાર દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ કુંકુંદાચાર્ય ભગવાને એની રચના કરી અને આત્મખ્યાતિ ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાને એની રચના કરી. સમયસારની સર્વશ્રેષ્ઠ ટીકા આત્મખ્યાતિ આપણે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. સમયસાર અને આત્મખ્યાતિ અને સાથે પંડિતજીએ લખેલા ભાવાર્થ પણ લઈએ છીએ અને બીજું ગુરુદેવે આ સમયસાર અને આત્મખ્યાતિ ઉપર આપેલ પ્રવચનના અંશ પણ સાથે લઈએ છીએ એટલે સ્વાધ્યાય ખૂબ રસપ્રદ થાય છે, ખૂબ ઉપયોગી થાય છે. આ સ્વાધ્યાયમાં આપણે મોક્ષ અધિકારમાં છેલ્લી બે ગાથા 306 અને 307 કરી રહ્યા છીએ. આ ગાથાનો અર્થ, ટીકા, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે. આજે વિશેષ અંશો લઈશું. વિશેષ અંશ લેતા પહેલા ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ જેથી અનુસંધાન મળી જાય. ગાથા 306માં એમ કહ્યું કે પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગ્રહા અને શુદ્ધિ એ 8 પ્રકારનો 20 કુંભ છે, કારણ કે એમાં કર્તાપણાની બુદ્ધિ સંભવે છે. એ શુભભાવ છે, એ બંધનું કારણ છે. પણ એવા શુભ કે અશુભ બંને પ્રકારના ભાવોથી જુદો જ વિલક્ષણ એવો શુદ્ધ ભાવ છે અને એ શુદ્ધ ભાવ છે તે અમૃત કુંભ છે અને એની વાત ગાથા 307માં આવી. એમાં એમ કહ્યું કે અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગ્રહા અને અસ્થિ એ અમૃત કુંભ છે, કારણ કે એમાં કર્તાપણાનો નિષેધ છે એટલે કે કાંઈ કરવાનું છે જ નહીં. ભગવાન આત્માને શુદ્ધ ભાવે પરિણમવાનું છે એટલે એ સંવરની દશા છે, એમાં બંધ પડતો નથી, આશ્રવ થતા નથી એવી એ દશા છે એટલે એ જ અમૃત કુંભ છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમજાવ્યું કે શુભભાવ છે એ કાંઈ ધર્મ નથી, તેથી ધર્મની શરૂઆત થતી નથી, પરંતુ શુદ્ધ ભાવ છે તે જ ધર્મ છે અને એનો ઘણી રીતે વિસ્તાર આપણે એમાંથી સમજ્યા. ગુરુદેવ પણ એનો વિસ્તાર કર્યો છે, આપણે એ કરી રહ્યા છીએ. તો પ્રવચન રત્નાકરમાંથી ગુરુદેવના પ્રવચનના વિશેષ અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 503. અહીંયા ત્રીજો પેરેગ્રાફ આપણે કર્યો છે, ફરીથી ત્યાંથી વાંચીએ. ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ સાચા સંત મુનિ જેને સ્વાનુભવ સહિત અંદરમાં આત્મામાં રમણતા થઈ છે એની આ વાત છે. એટલે એવા સ્વરૂપમાં અંદર જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં જે રાચી રહ્યા છે, એનો અનુભવ કરી રહ્યા છે એવા સંત મુનિ એમની આ વાત છે. જે પોતાના સ્વરૂપને વિશે રમણતા કરી રહ્યા છે એમની આ વાત છે. માત્ર મહાવ્રત લઈ લીધા છે, સમ્યક દર્શન છે નહીં, એમની આ વાત નથી. એટલે આવા જે મુનિ છે, જેમને નિશ્ચયથી ચારિત્ર છે, એમની વાત કરતા કહ્યું કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ આવા પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં ચરવું, રમવું ને ઠરવું એ જ એકમાત્ર જે કરી રહ્યા છે એવા મુનિની આ વાત છે. અને એ જ વિતરાગ માર્ગમાં ચારિત્ર કહ્યું છે. આવા ચારિત્રવંતને, આવા ચારિત્રવાનને નિંદા ગ્રહા પ્રતિક્રમણ પ્રદર્શન આદિ પરદ્રવ્યના આલંબનરૂપ શુભ ભાવ આવે છે. એવા આઠ પ્રકારના શુભ ભાવ એમને આવે છે. અને તેમને પંચ પરમેષ્ઠીનું સ્મરણ, સ્તુતિ આદિ શુભરાગ પણ આવે છે. તે શુભરાગમાં કહે છે કે પાપ ઘટાડવાની, એટલે અશુભ ભાવને ઘટાડવાની તો તાકાત છે, પરંતુ એવા પાપને નિર્મૂળ કરી નાખવાની, એટલે કે એનો અભાવ કરી નાખવાની તાકાત નથી. શુભ ભાવમાં પાપને ઘટાડવાની, અશુભ ભાવને ઘટાડવાની તાકાત છે, પરંતુ એવા અશુભ ભાવને મૂળમાંથી કાઢી નાખવાની, એનો અભાવ કરવાની તાકાત નથી. તેથી આ શુભ ભાવને વ્યવહારથી અમૃત કુંભ કહેલ છે. નિશ્ચયથી તો તે અટકવાનું સ્થાન છે, એટલે ઝેર જ છે. હવે આગળ વાત કરે છે કે આ સંકિતિ ધર્મી પુરુષની વાત છે, જેને પોતે આત્મા કોણ અને કેવો છે એની ખબરે નથી, અને જે બાહ્ય ક્રિયામાં ધર્મ માની રાચે છે એની અહીં વાત નથી. અહીંયા તો સંકિતિ ધર્મી પુરુષની વાત ચાલે છે. પેલા જેમને પોતાનું સ્વરૂપ કેવું છે અને માત્ર બાહ્ય ક્રિયામાં જ રાચી રહ્યા છે, પોતાનું સ્વરૂપ કેવું છે એની ખબર નથી અને માત્ર બાહ્ય ક્રિયામાં જે રાચી રહ્યા છે, બાહ્ય ક્રિયામાં ધર્મ માની રાચે છે એની અહીંયા વાત નથી. એવા જીવો તો સ્વયં અપરાધ રૂપ પ્રવર્તતા થતા, જો અપરાધ, અપરાધની વ્યાખ્યા અગાઉ ગાથામાં આવી ગઈ છે, રાધ નથી, રાધ રહિત છે તે અપરાધ છે. અને રાધ શું છે? આત્માની સિદ્ધિ છે તે જ રાધ છે. જેને આત્માની સિદ્ધિ નથી એ અપરાધ છે. જેને સ્વરૂપની પ્રાપ્તિ નથી એ અપરાધ છે. એટલે આવા જે બાહ્ય ક્રિયામાં ધર્મ માનીને રાચી રહ્યા છે એવા મિથ્યા દ્રષ્ટિની અહીંયા વાત નથી કરી. એમને માટે અહીંયા ગુરુદેવ કહે છે કે એવા જીવો તો સ્વયં અપરાધ રૂપ પ્રવર્તતા થકા ચાર ગતિમાં રખડવાના માર્ગે જ પડેલા છે. અહીં તો જેણે ભવ બીજ છેદી નાખ્યું છે, ભવ બીજ છેદી નાખ્યું છે એટલે કે જે બીજને કારણે ભવરૂપી વૃક્ષ થાય એ બીજને છેદી નાખ્યું છે, એટલે કે હવે એને ભવ નથી. અહીં તો જેણે ભવ બીજ છેદી નાખ્યું છે તે ભવ અને ભવના ભાવ રહિત ભગવાન આત્માના આનંદનો સ્વાદ માણ્યો છે તેને જે પ્રતિક્રમણ આદિ આઠ પ્રકારે શુભ ભાવ આવે છે તેમાં અશુભ ઘટતું હોવાથી કહે છે તે શુભ ભાવો અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં, અશુભ ભાવને ઘટાડવામાં, પાપને ઘટાડવામાં સમર્થ છે. તેથી તે શુભ ભાવો વ્યવહારથી અમૃત કુંભ છે. સાક્ષાત અમૃત કુંભ તો જે દોષનો પરિહાર કરવામાં સમર્થ છે, એટલે કે મૂળમાંથી જ એને કાઢી નાખવામાં સમર્થ છે, એવો સાનુભવ જ છે. આ તો વ્યવહારથી, એટલે આરોપથી આ શુભ ભાવ છે તે અમૃત કુંભ છે, કેમ કે એ અશુભ ભાવને ઘટાડવામાં સમર્થ છે, પરંતુ અશુભ ભાવને નિર્મૂળ કરવામાં સમર્થ નથી. જે અશુભ ભાવોને નિર્મૂળ કરવામાં સમર્થ છે. નિર્મૂળ કરવા એટલે કે એવા અશુભ ભાવ ઉત્પન્ન જ ન થાય એવી દશા પ્રગટ કરવામાં જે સમર્થ છે એ તો સ્વાનુભૂતિ છે, સ્વનો અનુભવ છે. પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા, લીનતા અને ઠરવું એ જ એમાં સમર્થ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, આ શાસ્ત્રની મૂળ ગાથા 2000 વર્ષ પહેલાની છે તથા ટીકા 1000 વર્ષ પહેલાની છે, અને આ અભિપ્રાય તો અનંત કાળથી છે. જો અહીંયા અભિપ્રાયને અનંત કાળથી છે એમ કહ્યું. આ શાસ્ત્રની રચના કુનકુંદાચાર્ય ભગવાને 2000 વર્ષ પહેલા કરી હતી અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ સમયસારની ટીકા 1000 વર્ષ પહેલા લખી. પણ આ શાસ્ત્રમાં જે વાત આવી છે એ અભિપ્રાય તો અનંત કાળથી છે, એ કઈ નવી વાત નથી. એ વાત નવી નથી. વર્તમાન 24 નો વિચાર કરીએ, ભરત ક્ષેત્રની વર્તમાન 24 નો વિચાર કરીએ તો આ અભિપ્રાય, આ વાત, આ સિદ્ધાંત એ પાર્શ્વનાથ ભગવાનના વખતમાં પણ એમ જ હતો, મુનિસ્નુવત સ્વામી ભગવાનના વખતમાં પણ એમ હતો, શાંતિનાથ ભગવાનના વખતમાં પણ એમ જ હતો, વાસુપૂજ્ય સ્વામી ભગવાનના વખતમાં પણ એમ જ હતો, ચંદ્રપ્રભુ ભગવાનના વખતમાં પણ એમ જ હતો અને ઋષભદેવ ભગવાનના વખતમાં પણ એમ જ હતો. એ કરોડો વર્ષોનો સમય વીતી જાય છતાંય કઈ સિદ્ધાંતની વાતમાં ફેર પડે નહીં, કેમ કે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું કેવળ જ્ઞાનીને જણાય છે, અનુભવમાં આવે છે. એટલે કેવળ જ્ઞાનમાં જે વાત સ્પષ્ટ આવી છે એ જ વાત ઓમકાર ધ્વનિ દ્વારા પ્રગટ થાય છે. એટલે આત્માનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ જેમ છે તેમ જ બધા તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાનમાં દેખાયું છે. એટલે એ જ બધાના ઓમકાર ધ્વનિમાં એ જ રીતે આવ્યું છે. પછી એમાંથી ગણધર ભગવાને 12 અને 14 પૂર્વની રચના કરી અને પછી આચાર્યોએ આ જે શાસ્ત્રો લખ્યા તો એમાં એ જ વાત આવે ને, બીજી ક્યાંથી વાત આવે? શાસ્ત્રોના નામ ક્યારેક જુદા હોય પરંતુ અભિપ્રાય તો એક સરખો જ હોય. એટલે ગુરુદેવ એ વાત અહીંયા કહે છે કે આ અભિપ્રાય તો અનંત કાળથી છે. આ 24ની વાતને તો આપણે સમજ્યા, ઠીક છે, પણ એની પહેલા પણ જયારે ભરત ક્ષેત્રને વિશે 24 થઈ, 24 તીર્થંકર થયા તેમના વખતમાં પણ એમ જ હતું, એની પહેલા ભરત ક્ષેત્રને વિશે 24 તીર્થંકર થયા એ વખતે પણ એમ જ હતું, એમ અનંત કાળથી આ જ અભિપ્રાય ચાલ્યો આવે છે. એટલું જ નહીં, ભરત ક્ષેત્રની વાત છે એટલું જ નહીં, મહાવિદ્ય ક્ષેત્રમાં અને ઐરાવત ક્ષેત્રમાં ભગવાન બિરાજે છે ત્યાં પણ આ જ વાત હતી અને આ જ વાત રહી છે. એટલે અનંત કાળથી એમ જ છે. ગુરુદેવ કહે છે, જુઓ, ભગવાન સિમંદરનાથ મહાવિદેયમાં હમણાં બિરાજે છે, એમનું 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. ત્યાં કુનકુંદાચાર્ય ભગવાન સંવત 49માં ગયા હતા, 8 દિવસ ત્યાં રહ્યા હતા, ચારણ વિદ્યા દ્વારા તે ત્યાં ગયા હતા. તે વખતે સભામાં પ્રશ્ન થયો કે આ નાનકડું પતંગિયા જેવું મનુષ્ય કોણ છે, ત્યાં મનુષ્યના દેહમાન એટલા ઊંચા. એટલે કુનકુંદાચાર્ય તો બહુ નાના લાગતા હતા, એવો પ્રશ્ન થયો અને ત્યાં ભગવાનની વાણીમાં આવ્યું કે આ ભરત ક્ષેત્રના આચાર્ય છે અને એ આચાર્ય 8 દિવસ રહીને પ્રભુની વાણી સાંભળીને તથા બીજા શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ કરીને જ્ઞાન લઈને અહીંયા પાછા પધાર્યા અને એમણે આ શાસ્ત્રોની રચના કરી, 5 પરમાગમની રચના કરી અને બીજા અનેક શાસ્ત્રોની રચના કરી. એટલે ગુરુદેવ કહે છે કે એ આચાર્યદેવ અહીં આડતિયા થઈને આ જાહેર કરે છે કે આત્મા પૂર્ણ જ્ઞાન આનંદરૂપી અમૃતનો કુંભ છે. એવા કુંકુંદાચાર્ય ભગવાને આ વાત આપણી સમક્ષ મૂકી છે કે આત્મા પૂર્ણ જ્ઞાન આનંદરૂપી અમૃતનો કુંભ છે. એ માત્ર ત્યાંથી જ્ઞાન સંપાદન કરીને આવ્યા એટલે કરી છે એમ નહીં, પણ એવો જ એમણે અનુભવ કર્યો પછી એ વાત કરી છે. એવા પોતાના સ્વરૂપનો અનુભવ કરીને એમણે આ વાત કરી છે કે ભગવાન આત્મા જ્ઞાન આનંદરૂપી અમૃતનો કુંભ છે. આવો અમૃતનો કુંભ જેને પર્યાયમાં પ્રગટ થયો છે, એવા ધર્મીને, એવા સમ્યક દ્રષ્ટિને આ પ્રતિક્રમણ આદિ આઠ પ્રકારે જે શુભભાવ કહ્યા છે એવા શુભભાવ આવે છે. દાનીને, ધર્મીને એવા શુભભાવ આવે છે. અને તે શુભભાવો પાપના દોષોને, અશુભ ભાવને, પાપનો બંધ પડે એવા ભાવોને ક્રમે ક્રમે ઘટાડવામાં સમર્થ હોવાથી વ્યવહારથી એને અમૃત કુંભ પણ કહ્યા છે. આચાર સૂત્રમાં એને વ્યવહારથી અમૃત કુંભ પણ કહ્યા છે. છતાં નિશ્ચયથી એ અમૃત કુંભ નથી. નિશ્ચયથી તો અમૃત કુંભ પોતાનો ભગવાન આત્મા જ છે, બીજું કાંઈ નથી. હવે કહે છે, તો પણ પ્રતિક્રમણ અપ્રતિક્રમણ આદિથી વિલક્ષણ એવી ત્રીજી અપ્રતિક્રમણ આદિ રૂપ ભૂમિને નહીં દેખનારને દ્રવ્ય પ્રતિક્રમણ આદિ અપરાધ કમ કરવારૂપ, કાપવારૂપ પોતાનું કાર્ય કરવા અસમર્થ છે. જોયું, આત્માના નિશ્ચય અનુભવ વિના શુભ રાગમાં દોષ ઘટાડવાની શક્તિ નથી. શું કહ્યું? કે જે સમ્યક દ્રષ્ટિ નથી, એવા જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી એમને માટે કહે છે કે આત્માના નિશ્ચય અનુભવ વિના એમને જો શુભરાગ છે તો એ શુભરાગમાં દોષને ઘટાડવાની શક્તિ નથી. આત્માનો નિશ્ચય અનુભવ જેને પ્રગટ થયો છે એવા ધર્મી પુરુષના શુભભાવમાં દોષ ઘટાડવાની શક્તિ છે. પણ આત્મ અનુભવ રહિત અજ્ઞાનીજનના શુભભાવમાં દોષ ઘટાડવાની શક્તિ નથી. શાસ્ત્રની વાતને આપણે એ રીતે તો સમજ્યા, પણ જરાક આપણે પ્રેક્ટિકલ પણ સમજીએ. ખરેખર શું થાય? અજ્ઞાનીને શુભભાવ આવે, અજ્ઞાની કે જે આત્મા વિશે કાંઈ જાણતો જ નથી, સ્વરૂપની અંગે ખબર જ નથી, અને એને કાંઈક કોઈક પ્રકારે શુભભાવ આવે, તો જેટલો સમય શુભભાવ છે એટલો સમય એને અશુભભાવ નથી. પણ એ શુભભાવ પછીથી તરત પાછો એને અશુભભાવ આવે છે. શુભભાવ આવ્યો, અશુભભાવ આવે, શુભભાવ આવે, અશુભભાવ આવે, અને શુભભાવ આવ્યો છે ત્યારે પણ એનો એ કરતા થાય છે, અને પછી અશુભભાવ આવે ત્યારે એનો પણ એ કરતા થાય છે. જે ભાવ આવ્યો, જેમ કે કોઈને મદદ કરવાનો ભાવ આવ્યો તો શુભભાવ છે, કે માળા ગણવાનો ભાવ આવ્યો તો શુભભાવ છે. આત્મા વિશે એ જાણતો નથી એની આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ એ પછી તરત જ એને વેપાર ધંધાના ભાવ આવે છે ને, કેમ કરી અને હું વધારે પૈસા કમાવું, તો એમાં અનીતિ પણ કરે અને પાછો એમ બોલે પણ ખરો કે ભાઈ વેપારમાં તો એમ જ હોય, ધંધાની વાત જુદી અને ધર્મની વાત જુદી, ધંધામાં ધર્મ નહીં લાવવાનો, આવું પણ બોલે. એટલે પેલો શુભભાવ આવ્યો સવારે, એ શુભભાવમાં માળા ગણતો હતો, અને પછી પોતાના કામ ધંધાના સ્થાને જઈ અને પછી અનીતિ પણ કરે, તો પેલો શુભભાવ શું કામનો? એ શુભભાવે એનામાં શું ફેરફાર કર્યો? કાંઈ ફેરફાર ન કર્યો. એ શુભભાવ એના અશુભભાવને, એના પાપના ભાવને, એના અનીતિના ભાવને, એના માયાચારને કે એના ક્રોધને ઘટાડવામાં કોઈ રીતે સફળ થયો નહીં. એ તો એવો ને એવો જ રહ્યો. ને આ તો આપણે જોઈએ છીએ ને વ્યવહારમાં, આપણે એ તો બધું જોઈ રહ્યા છીએ, જગતમાં આ તો જોઈ રહ્યા છીએ. સંસારી જીવો આ તો કાર્ય કરી રહ્યા છે, શુભ અશુભ, શુભ અશુભ, શુભ અશુભ. એમાં ક્યારેક શુભ વધારે હોય ને ક્યારેક અશુભ વધારે હોય. શુભ વધારે હોય તો પુણ્યના બંધ વધારે હોય તો એને મનુષ્ય કે દેવની ગતિ મળે, અને અશુભ વધારે હોય તો તિર્યંચ, અને વધારે પ્રમાણમાં અશુભ કર્યું હોય તો નારકીની ગતિ મળે. એટલે એમાં કઈ ભવના ભ્રમણ ઘટતા નથી. કેટલાક લોકો પ્રશ્ન કરે છે ને કે અમારે શું કરવું, પણ કે ડેઈલી લાઈફમાં, ડે ટુ ડે લાઈફમાં શું કરવું. ડે ટુ ડે લાઈફને જુદી પાડે છે, એ જ મોટામાં મોટી ભૂલ છે. ધર્મની વાત જુદી અને ડે ટુ ડે લાઈફ જુદી. ડે ટુ ડે લાઈફને અને ધર્મને સંબંધ એસ્ટાબ્લિશ કરી શકતા નથી એ લોકો. જે લોકો આ ડે ટુ ડે લાઈફને ધર્મથી જુદી માને છે એ લોકો પોતાનો જન્મ વેડફી રહ્યા છે. ડે ટુ ડે લાઈફ જુદી છે જ નહીં, જીવન એક જ છે અને એ ધર્મમય જ હોય. શુભભાવ એવો શુભભાવ હોય કે જેને કારણે અશુભ ક્રમે કરીને ઘટતું જાય, ઓછું થતું જાય, પછી અશુભ ભાવ આવે નહીં, એવા દોષો થાય નહીં. એવો શુભભાવ, અને એવો શુભભાવ ક્યારે આવે, જેને સ્વરૂપનો અનુભવ થયો હોય, આત્માની દ્રષ્ટિ થઈ હોય, એને આત્માનું લક્ષ્ય રહ્યા કરે, એટલે પછી જે એના શુભભાવ હોય એવા જ હોય. એમાં પછી એને અશુભમાં કાંઈ રુચિ થાય નહીં. જે સમ્યક દ્રષ્ટિ છે એ પોતાને ભગવાન આત્મા તરીકે જાણે છે, અનુભવ્યો છે એકવાર એવી રીતે, એટલે એમ જ્યારે જાણે છે તો એની દ્રષ્ટિમાં પોતે ભગવાન આત્મા છે એમ જ રહે છે. પછી એ ધંધાના સ્થાન ઉપર જાય ત્યાં એને પછી એવો ભાવ આવતો જ નથી કે હું આ અનીતિપૂર્વક કે માયા આચારપૂર્વક કમાણી કરી લઉં, કોઈને ઠગીને કમાઈ લઉં, કે એવી કોઈ વાત એને થતી જ નથી. એમાં એને રસ જ નથી પડતો કે જે થાય છે તે થાય છે, એ બધું મારાથી જુદું છે, આ ધંધો થવાનો છે તે થાય છે, નહીં થવાનો તો નહીં થાય, જ્યાં સુધી જે થવાનું છે ત્યાં સુધી થાય છે, એને મારે કાંઈ નથી, હું ભગવાન આત્મા એનાથી જુદો છું. એટલે એના અશુભ ભાવ કપાઈ જાય છે, ઓછા થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિ છે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, માટે એના શુભ ભાવ છે એમાં અશુભને પાપને ઘટાડવાની શક્તિ છે. નૌકાર મંત્ર દ્વારા આપણે એમ કહીએ છીએ કે પાપનો નાશ થાય. તો કોને નૌકાર મંત્ર દ્વારા પાપનો નાશ થાય? જેને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે એને. જેને નૌકાર મંત્રમાં પંચપરમેષ્ટિની જે વાત કરી છે એવા પંચપરમેષ્ટિ ને બરાબર, એમના સ્વરૂપને બરાબર સમજી જાણીને એવા પંચપરમેષ્ટિએ જે રીતે ધર્મની વાત કરી છે એવી રીતે ધર્મને અંગીકાર કર્યો છે એને. માત્ર ગગડાવી જવાથી, નૌકાર મંત્ર બોલી જવાથી કાંઈ પાપ ઓછું થઈ જાય છે એમ નથી, એમ થતું નથી. પાપ કરીને પછી નૌકાર મંત્ર બોલી એટલે પાપ ઘટી જાય એમ બનતું જ નથી. એ ખોટી મિથ્યા માન્યતા. નૌકાર મંત્ર અંદર નમસ્કાર જે કરવામાં આવે છે તો એમાં એમનું સ્વરૂપ, સિદ્ધનું સ્વરૂપ જાણીને નમસ્કાર કરવામાં આવે છે, અરિયંતનું સ્વરૂપ જાણીને એમને નમસ્કાર કરવામાં આવે છે. અને આચાર્ય, ગણધર, ઉપાધ્યાય, સાધુ એમના સ્વરૂપને જાણીને એમને નમસ્કાર કરવામાં આવે છે. હવે એમના સ્વરૂપને જે જાણે છે, એમના સ્વરૂપને જે જાણે છે એ તો પોતે પોતાના સ્વરૂપને જાણે છે. જે પોતાના સ્વરૂપને જાણે છે એ જ પંચપરમેષ્ટિના સ્વરૂપને સાચી રીતે જાણી શકે છે. પોતાના સ્વરૂપને જાણ્યા વિના પંચપરમેષ્ટિનું સ્વરૂપ એને યથાર્થ સમજમાં આવતું જ નથી. કેવળી ભગવાન ને કેવળ જ્ઞાન થયું છે તો એ કેવળ જ્ઞાન કેવું હશે એનો ખ્યાલ સમ્યક દર્શન વિના થતો જ નથી, એવો ખ્યાલ આવતો જ નથી. જેને સમ્યક દર્શન થયું છે એને એવો આસ્વાદ આવ્યો છે જ્ઞાનનો અને આનંદનો, એટલે એ કહી શકે કે કેવળ જ્ઞાન કેવું હશે. એટલે જે પોતાના સ્વરૂપને જાણે છે એ જ યથાર્થપણે આ પંચપરમેષ્ટિને જાણે છે, સમજે છે, અને એને એવા નમસ્કાર મંત્ર દ્વારા પાપનો ઘટાડો થાય, પાપ ઓછા થાય એમ બને. પણ માત્ર ગગડાવી જવાથી કઈ પાપ ચાલી જાય છે એમ નથી. આ વાત આપણે પ્રેક્ટિકલી જો વિચાર કરીએ તો સમજાય એવી છે. અહીંયા આચાર્ય ભગવાને જયારે એમ કહ્યું કે આત્માના નિશ્ચય અનુભવ વિના એ શુભરાગમાં દોષ ઘટાડવાની શક્તિ નથી, તો વાત બરાબર છે. આ બે વાત આપણને બરાબર સમજાય છે એમ જ છે. આત્માના અનુભવ વિના શુભભાવ દ્વારા જો ધર્મ થઈ જતો હોત તો એવા શુભભાવ તો આ જીવે અનંત કાળમાં અનંત વાર કર્યા છે, પણ છતાંય ભવના ભ્રમણ ઘટ્યા નથી અને સંસાર અવસ્થા મટી નથી. આગળ અહીંયા કહે છે કે મિથ્યા દ્રષ્ટિ કે જેને શુભાશુભ રહિત ત્રીજી ભૂમિ શું એની ખબર નથી. જેની દ્રષ્ટિ મિથ્યા છે, જેની શ્રદ્ધા ખોટી છે, એને શુભાશુભ રહિત, શુભ અને અશુભ રહિત એના વિનાની ત્રીજી ભૂમિ શું છે, શુભાશુભ ભાવ રહિત શુદ્ધ ભાવ શું છે એની એને ખબર નથી. જેને અંતરમાં શુદ્ધ ઉપયોગ થયો નથી એવા જીવને આ પ્રતિક્રમણ આદિ છે તે અપરાધરૂપ છે, તે દોષ ઘટાડવા અસમર્થ છે. શુદ્ધ ઉપયોગ થયો નથી, શુદ્ધ ઉપયોગ થાય એટલે સમ્યક દર્શન થાય, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ ધ્રુવ તરફ ઢળે છે અને જ્યારે એને જાણે છે, એનો અનુભવ કરે છે એટલે કે અતિન્દ્રિય આનંદનું વેદન થાય છે, ત્યારે જે ઉપયોગ છે એ શુદ્ધ ઉપયોગ છે. એવો શુદ્ધ ઉપયોગ જેને થયો નથી એટલે કે સમ્યક દર્શન જેને થયું નથી એને આ શુભ ભાવ છે પ્રતિક્રમણ આદિના આઠ પ્રકાર જે કહ્યા તે ખરેખર દોષ ઘટાડવામાં અસમર્થ છે. અહીંયા ગુરુદેવ કહે છે કે હું એક શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન નાતા દ્રષ્ટા જ છું. એવું જેને અંતરમાં ભાન થયું નથી તે અજ્ઞાની જીવ દ્રવ્ય પ્રતિક્રમણ આદિ કરો તો કરો, તેને તે ક્રિયા દોષ ઘટાડવા શક્તિમાન નથી, તેથી એને કાંઈ દોષ ઘટતા નથી. જો ને આપણે જોઈએ છીએ ને કેટલાય લોકો સવાર સાંજ પ્રતિક્રમણ કરતા હોય અને પ્રતિક્રમણમાંથી નીકળે બહાર અને બીજાની જોડે ઝઘડતા હોય, આ તો જોઈએ છીએ. આ તો અમને તો ઇન્ડિયામાં આ તો રોજ દેખાય છે. વાત એમ જ છે, દોષ ઘટાડવામાં એ શુભભાવ ભલે એ પ્રતિક્રમણ કરે તો પણ, ગુરુદેવ કહે છે કે એ દ્રવ્ય પ્રતિક્રમણ કરે તો કરો, ભલે કરો, કરવાનો તો નિષેધ છે જ નહીં. શુભભાવ કરવાનો કોઈએ નિષેધ કર્યો નથી, જ્ઞાની પુરુષો એવા શુભભાવનો નિષેધ કરતા જ નથી, પણ અહીંયા તો સમજવાની વાત છે. એટલે કહે છે કે અજ્ઞાની જીવ દ્રવ્ય પ્રતિક્રમણ કરો તો કરો, પણ તેને એ ક્રિયા પ્રતિક્રમણ કરે છે એક ક્રિયા તરીકે કરી નાખે છે, બસ આપણે કર્યું કંઈક કર્યું, તો એવી ક્રિયા દ્વારા એ કાંઈ દોષ ઘટી જાય છે એમ થતું નથી. ઉલટું વિપક્ષ એટલે બંધનનું કાર્ય કરે છે, એટલે એનાથી કર્મનો બંધ પડે છે. ક્યારેક શુભ બંધ પડે છે, ક્યારેક શુભ બંધ પડે છે, અને ક્યારેક શુભ બંધ પડે છે એના કરતા વધારે અશુભ બંધ પડે છે. અભિમાન કરે ને, પર્યુષણ વખતે પેલા સ્વપ્ન સેરીમની કરે ને, સ્વપ્ન ઉતારે ને, તો એમાં લક્ષ્મીજીનું સ્વપ્ન આપણે લીધું. સ્વપ્ન લેવા દ્વારા ખરેખર તો દાન આપવાનો ભાવ છે, એ તો ભૂલી જાય છે. એટલા પૈસા એમ કે સંસ્થામાં જાય, ધર્મને માર્ગે ખર્ચાય, એટલે એ માટે થઈ અને એવું એક ઊંચું દાન આપવાનો ભાવ હોવો જોઈએ, અને એ તો સિમ્બોલ તરીકે સ્વપ્ન લીધું એ તો ઠીક વાત છે, હું તો દાન આપવાનો ભાવ છે, પણ એ તો ભૂલી જાય છે. પણ અમે લીધું એમ બોલીમાં અમે આગળ વધ્યા, એટલે પેલો દાન આપવાનો ભાવ સુભાવ એ તો ક્યાંય દેખાતો નથી, એના સ્થાને અભિમાન અભિમાન અભિમાન. થોડો પુણ્યનો બંધ અને વધારે પાપનો બંધ કરે છે. બંધન તો થાય જ છે, પુણ્ય કે પાપનું બંધનનું કાર્ય એ તો એ સ્વભાવ દ્વારા થાય જ છે. એટલે એ વાત અહીંયા કરી છે કે એ દોષ ઘટાડવા શક્તિમાન નથી, ઉલટું વિપક્ષ એટલે બંધનનું કાર્ય કરે. ધારો કે એને અભિમાન નથી થતું, સારી રીતે દયાદાન ભક્તિના ભાવ છે, તો પણ શું? તો પણ શુભનો બંધ એટલે પુણ્યનો બંધ પડે છે, પણ એથી કઈ મુક્તિ તો મળતી નથી. અને સમ્યક દર્શન વિનાના એવા પુણ્યના બંધને કારણે ભલે દેવની ગતિ થાય, તેથી શું? સમ્યક દર્શન વિનાનો દેવ તો શું કરે? એ તો કૃષ્ણાને આસક્તિમાં જ હજારો વર્ષનું આયુષ્ય પૂરું કરે. અહીંયા કહે છે કે કરેલા દોષોનું નિરાકરણ કરવું, સંકિત આદિ ગુણોની પ્રેરણા કરવી. જો આઠે આઠની વાત લીધી છે અહીંયા, પ્રતિક્રમણની પહેલી વાત લીધી કે કરેલા દોષોનું નિરાકરણ કરવું એટલે પ્રતિક્રમણ, સંકિત આદિ ગુણોની પ્રેરણા કરવી. અહીંયા બધી જ વાત સાથે લઈ લીધી છે. પ્રતિસરણ એટલે સંકિત આદિ ગુણોની પ્રેરણા કરવી એટલે પ્રતિસરણ. મિથ્યાત્વ આદિ દોષોનું નિવારણ કરવું. પંચ નમસ્કાર આદિનો ભાવ અર્થાંત પ્રતિમા આદિનું આલંબન. બાહ્ય વિષય કસાયથી ચિત્તને હટાવવું. આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું. ગુરુ સાક્ષીએ દોષોને પ્રગટ કરવા. દોષ થતા પ્રાયશ્ચિત લઈ વિશુદ્ધિ કરવી. એ આઠે બોલ શુભભાવ છે. તે શુભભાવ જેને ત્રીજી ભૂમિકા નથી, અર્થાંત સમ્યક દર્શન નથી, શુદ્ધ ઉપયોગરૂપ પરિણામ નથી, તેને ઝેરરૂપ છે. કેમ કે એનામાં દોષ ઘટાડવાનું કિંચિત સામર્થ્ય નથી, જરાય સામર્થ્ય નથી. આગળ કહે છે કે ત્રીજી ભૂમિકા સહિત જે જીવ છે તેને જે શુભભાવ આવે છે તે દોષ ઘટાડવામાં સમર્થ છે, પણ અજ્ઞાનીના જે શુભભાવ છે તે વિપક્ષ છે, અર્થાત દોષ ઘટાડવાનું કાર્ય કરતા નથી પણ ઉલટું બંધ કરવાનું કાર્ય કરે છે. નવા કર્મ બંધાય એ કાર્ય કરવા એ શુભભાવ સમર્થ છે, માટે તે વિષ કુંભજ છે. મિથ્યાત્વ સહિત શુભભાવ બંધનું જ કારણ થાય છે. આ સિદ્ધાંત કયો? મિથ્યાત્વ સહિત શુભભાવ બંધનું જ કારણ થાય છે. એકલો શુભ ઉપયોગ એ તો એકલા બંધનું જ કારણ છે, માટે તે ઝેરનો કડો છે. આગળ 505માં પાના ઉપર કહે છે, હવે કહે છે જે અપ્રતિક્રમણ આદિરૂપ ત્રીજી ભૂમિ છે તે સ્વયં શુદ્ધ આત્માની સિદ્ધિરૂપ હોવાને લીધે સર્વ અપરાધરૂપી વિષના દોષોને સર્વથા નષ્ટ કરનારી હોવાથી સાક્ષાત સ્વયં અમૃત કુંભ છે. અને એ રીતે તે ત્રીજી ભૂમિ વ્યવહારથી દ્રવ્ય પ્રતિક્રમણ આદિને પણ અમૃત કુંભપણું સાધે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ વાત ટીકામાં કરી છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે બધી એક સમયની પર્યાયમાં રમત છે, બધી એક સમયની પર્યાયમાં રમત છે. જ્યારે એને એક સમયની પર્યાયની પાછળ વિરાજેલા પરમ આનંદમય ભગવાન આત્માની દ્રષ્ટિ થાય છે, ત્યારે તેને શુદ્ધ આત્માની સિદ્ધિ થતાં ત્રીજી ભૂમિકા પ્રગટ થાય છે. પ્રભુ આ પર્યાય જેટલો ભગવાન આત્મા નથી. પર્યાય તો સપાટી છે, જેમ સમુદ્ર જોઈએ ને તો બહાર ઉપરની સપાટી દેખાય ને, પણ એની અંદરમાં ભીતરમાં જે સમુદ્ર છે એ અગાધ છે. એવી રીતે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભાઈ આ એક સમયની પર્યાયની પાછળ એની સમીપમાં જે ભગવાન આત્મા જે બિરાજે છે એની જ્યારે દ્રષ્ટિ થાય, પર્યાયનું લક્ષ છૂટી અને દ્રવ્યની દ્રષ્ટિ થાય છે, ત્યારે તેને શુદ્ધ આત્માની સિદ્ધિ થાય છે, સ્વાનુભવ થાય છે. અને એમ થાય છે ત્યારે ત્રીજી ભૂમિકા પ્રગટ થાય છે, એટલે કે શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. આ ત્રીજી ભૂમિ સર્વ દોષોને નાશ કરવામાં સમર્થ છે. શુદ્ધ ભાવ છે એ સર્વ દોષોનો નાશ કરવામાં સમર્થ છે, અને તેથી સાક્ષાત અમૃત કુંભ છે. અને તે હોતા, એટલે કે એ શુદ્ધ ભાવ હોતા, ત્રીજી ભૂમિના સદભાવમાં દ્રવ્ય પ્રતિક્રમણ આદિને વ્યવહારે અમૃત કુંભ પણ છે, પણ એવા ત્રીજી ભૂમિના અભાવમાં અમૃત કુંભ પણ નથી. ત્રીજી ભૂમિ એટલે શુદ્ધ ભાવના સદભાવમાં આ દ્રવ્ય પ્રતિક્રમણ આદિને વ્યવહારથી અમૃત કુંભ કહેવાય છે, પણ એવા શુદ્ધ ભાવ ત્રીજી ભૂમિના અભાવમાં, એટલે કે એ ત્રીજી ભૂમિ નથી ત્યારે શુદ્ધ ભાવને અમૃત કુંભ કહેતા નથી. આગળ કહે છે કે ભાઈ, તારી ચીજ અંદર કેટલી મહિમાવંત છે તેની તને ખબર નથી. આ ભગવાન, તું અંદર પૂર્ણ આનંદ અમૃતનો સાગર છો. પ્રત્યેક આત્મા આવો છે, હું ગુરુદેવ શું કહે છે, કે જે કે પ્રત્યેક આત્મા આવો છે, હું આપણને હૈયા ધારણ આપે છે. પોતાને તો એનો અનુભવ થયો છે, કે કહે છે કે ભાઈ તું પણ એવો જ છો. પ્રત્યેક આત્મા આવો છે હું ભાઈ, આ તો જિનેશ્વર દેવે કહેલી વાત છે. કેટલી મોટી કરુણા! મહાપુરુષોને પોતે જે પ્રાપ્ત કર્યું છે એ બીજાઓ પ્રાપ્ત કરે એ માટે કેટલી કરુણા આવતી, અને એવી કરુણાને કારણે થઈને તો જીવો પામે છે. એમની કરુણાને કારણે તો આ શાસ્ત્રની રચના થાય છે, એમની કરુણાને કારણે તો આ પ્રવચનો થયા. કે છે પ્રત્યેક આત્મા આવો છે હો ભાઈ, આ તો જિનેશ્વર દેવે કહેલી વાત છે. નાના બાળકને સમજાવતા હોય ને એમ કહે છે કે તું વિશ્વાસ રાખ પ્રભુ, આ વાત અમને જિનેશ્વર દેવ પાસેથી પ્રાપ્ત થઈ છે. તે જિજ્ઞાસાથી તારી વાત કદી સાંભળી નથી. શું થાય તે નથી સાંભળી, એટલે તને નથી વિશ્વાસ બેસતો, પણ અમે કહીએ છીએ, તને વિશ્વાસ અપાવીએ છીએ કે આ તો જિનેશ્વર દેવે કહેલી વાત છે કે તું પણ એવો જ આત્મા છો. પ્રત્યેક આત્મા આવો છે, પણ તે નથી સાંભળ્યું ને. કેમ નથી સાંભળ્યું? કેમ કે આખી જિંદગી આ કુટુંબ, એટલે સ્ત્રી પુત્ર પરિવારની આળ પંપાળમાં અને ધંધા વેપારમાં એકલા પાપના ભાવમાં ચાલી જાય છે. એમાં પાછું વાળીને વિચારે નથી કરતો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, અને આ કોના સંબંધે આ વલગણા એ રાખું કે પરિહરું, એવો એને વિચારે આવતો નથી. ક્યારેક તેને સમય મળે અને ક્યારેક એ મંદિરમાં જાય, કે ક્યારેક ધર્મના સ્થાનમાં જાય છે, ક્યારેક મહાપુરુષની સમીપમાં જાય છે કે સત્સંગમાં જાય છે, તો ત્યાંથી એ મૂળ વાતને સાંભળ્યા વગર પાછો ચાલ્યો આવે છે. થોડું ઘણું આડું ઉડું કંઈક સાંભળીને આવે છે, અને કેટલીક વખત તો એવી વાત એને સાંભળવા મળતી નથી. એટલે કહે છે ગુરુદેવ કે એમાં વળી માંડ સમય મળે તો આવું સાંભળી આવે કે વ્રત કરો, ઉપવાસ કરો, જાત્રા કરો અને તમારું કલ્યાણ થઈ જશે. રોજ જતો હોય અને પોતે જાતે વિચાર કરતો હોય તો એને શાસ્ત્ર વાંચવાનું પણ મન થાય, અને સાચી વાત શું છે એને સમજવા માટેનો પ્રયત્ન પણ થાય. પણ એ તો કોક દિવસ વાર તહેવારે જાય, સંવત્સરીના દિવસે જઈને પ્રતિક્રમણ કરી આવે, અને વાણિયા રહ્યા એટલે અમે જઈ. અરે ભાઈ, જૈન પણ તો એવું નથી. અહીં કહે છે જેટલું પરદ્રવ્ય ઉપર લક્ષ જાય છે એ બધું રાગ છે, ઝેર છે. પરદ્રવ્યના લક્ષે ભલે શુભભાવ છે તો પણ એ ઝેર છે. સમોસરણમાં સાક્ષાત ભગવાન બિરાજતા હોય એમના લક્ષે તું સ્તુતિ ભક્તિ પૂજા ઇત્યાદિ શુભભાવ કરે એ શુભભાવ બંધનું કારણ છે. પુણ્યબંધનું કારણ છે. એ શુભભાવ ને એ બંધનું કારણ છે, તેથી ઝેર છે એમ કહ્યું. એવો શુભભાવ જ્ઞાનીને આવે છે તો એને એની સાધનામાં, સ્વરૂપની સાધનામાં સહચર જાણીને એને અમૃતકુંભ વ્યવહારથી કહ્યો છે. પણ મિથ્યા દ્રષ્ટિને તો આવો શુભભાવ છે એ પણ બંધનું કારણ હોવાથી એને ઝેર કહ્યો છે. આવી સત્ય વાત સાંભળવા મળે નહીં એટલે બિચારા શું કરે. આ બિચારા શું કરે એમ કહ્યું ને એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આ મોટા અબજોપતિ, કરોડોપતિ, લાખોપતિ બધા જે શેઠિયાઓ બધા બેઠા હોય એ બધા પણ બિચારા એમ, કે પૈસા પાત્ર છે, લક્ષ્મીવાન છે, એ બધા બિચારા, ખૂબ લક્ષ્મી છે છતાંય બિચારા. ગુરુદેવ કહે છે કે હા, એ બધા બિચારા જેને અંદર પોતાની સ્વરૂપ લક્ષ્મી, સ્વરૂપ લક્ષ્મી, અનંત અનંત જ્ઞાન આનંદ લક્ષ્મીની ખબર નથી, એ મોટા અબજોપતિ હોય તો એ બિચારા છે. અને શાસ્ત્રમાં તેમને વરાકા એટલે કે રાકા, ભિખારી કહ્યા છે. ગુરુદેવ કહે છે કે જેમ સાકર એકલી મીઠાસનો પિંડ છે, તેમ ભગવાન આત્મા પૂર્ણ એક જ્ઞાન આનંદનો પિંડ છે. આવા પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કર્યા વિના ત્રણ કાળમાં કોઈને ધર્મ થતો નથી, સુખ થતું નથી. અરે 84 લાખના અવતાર કરીને તું મરી ગયો છો. 84 લાખ પ્રકારની યોની, એમાં અવતાર કરીને તું મરી ગયો. કેટલા અવતાર થયા અનંતકાળમાં, કેટલા અવતાર થયા મારા, કેટલા જન્મને મરણ થયા. હું અનંતકાળથી છું, હું કાંઈ ઉત્પન્ન થયો છું એમ નથી. આ આત્મા, આ જીવ ક્યારેય ઉત્પન્ન થયો નથી, કે અનાદિનો છે, અનંતકાળથી છે. તો અનંતકાળમાં કેટલા અવતાર કર્યા, કેટલા ભવ કર્યા, કેટલા જન્મ મરણ કર્યા, અને કેવા કેવા પ્રકારે કેવા મરણ થયા. દુઃખી દુઃખી થઈને, રીબાઈ રીબાઈને મર્યો છે. ગુરુદેવ કહે છે જો આ રસ્તામાં ખટારા નીચે જગદાઈને, ઉંદરને, નોળિયાને, ગરોળીને, આ બધા વંદાને, કીડીને, મકોડાને બધા મરી જાય છે ને, એવા બધા ભવ ભાઈ તે પણ કર્યા છે. આવા અવતાર તે અનંત અનંત વાર કર્યા છે. શું થાય બાપુ, આ શરીર છે એ જળ માટી ધૂળ છે. આ શરીર મળ્યું છે એ છૂટી જશે, એટલે મરણ તો થશે જ, પણ બીજું મળશે, બીજું મળશે. કોનું મળશે, તેનું મળશે, ખબર નથી. જેવા ભાવ કર્યા હશે એને અનુરૂપ શરીર મળશે. પાપના ભાવ બહુ કર્યા હશે, ખૂબ પાપના ભાવ કર્યા હશે તો વાણિયાનો દીકરો છે એટલે નરકમાં તો નહીં જાય, પણ ઇવેન્ટમાં જશે. બીજું શું કરશે. હિંસાના બહુ ભાવ કર્યા હશે તો નરકમાં જશે. બીજું શું થશે. બીજું શરીર તો મળશે, શરીરનો ક્યાં તોટો છે, ઉદગલ પરમાણુઓનો ક્યાં તોટો છે. પણ એવા શરીર મળ્યા જ કરશે, મળ્યા જ કરશે, મળ્યા જ કરશે, ને દુઃખી થયા જ કરશે. બીજું શું થશે. આત્માના ભાન વિના એમ અનંત શરીર મળ્યા છે અને મળતા રહેશે. જો આત્માનું ભાન નહીં કરે તો એમ અનંત શરીર મળતા રહેશે. કાગડાના, બિલાડીના, મંકોડાના, ગીધડાના શરીર મળતા રહેશે, નારકીના શરીર મળતા રહેશે. એ આત્માનું ભાન નહીં કરે, આત્માની દ્રષ્ટિ નહીં કરે અને પોતાના સ્વરૂપનો અનુભવ નહીં કરે તો એમ જ થશે. એણે જોકે ભૂતકાળમાં એવા પ્રયત્ન કર્યા છે, એને નથી કે એણે ક્રિયાકાંડ નથી કર્યા, સુભાવે કર્યા છે. અરે હજારો રાણીઓને છોડીને, જૈનનો સાધુ થઈને, મહાવ્રતની ક્રિયાઓ પણ એણે અણતવાર કરી છે. આ જીવે એવી ક્રિયાઓ પણ અંતવાર કરી છે, પણ આત્માના ભાન વિના એ બધું નિષ્ફળ ગયું, એ નકામું ગયું. અને એના ફળ સ્વરૂપે તો આજે મહાવ્રતની ક્રિયાઓ આદિ અનંતવાર કરી તો એના ફળ સ્વરૂપે તો એને દેવલોકની પ્રાપ્તિ પણ થઈ, અનંતવાર નવમી ગ્રીવિકે પણ ઉપજો. પણ બાપુ એ બધો સુભરાગભાઈ, એને તે ધર્મ માન્યો, અમૃત માન્યું, પણ અહીં કહે છે કે એ વીસ કુંભ છે, એ ઝેર છે. 506 પાના ઉપર આગળ કહે છે કે ભગવાન કહે છે અને પછી આપણને સંબોધીને કહે છે કે પ્રભુ તું એક વાર સાંભળ. ગુરુદેવ કેવી કરુણાથી વાત કરે છે, કહે છે કે ભગવાન કહે છે અને પછી આપણને સંબોધે છે કે પ્રભુ તું એક વાર સાંભળ. અંદર તારી ચીજ પુણ્ય પાપના ભાવથી રહિત, નિર્લેપ, શુદ્ધ, ચૈતન્યમય પડી છે. પુણ્ય પાપના ભાવ વિનાની એ શુદ્ધ, નિર્લેપ, ચૈતન્યમય વસ્તુ છે, તું ભગવાન આત્મા છો, એવી તારી ચીજ અંદરમાં જે પડી છે એની દ્રષ્ટિ તે સમ્યક દર્શન, એનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન, અને એમાં રમણતા તે સમ્યક ચારિત્ર. આ ધર્મ છે, આ અમૃત છે, અને આ સુખ છે, આ સુખનો માર્ગ છે, આ શાશ્વત સુખનો માર્ગ છે. ભગવાન તે અનંત કાળમાં આ કર્યું નથી અને બહારમાં પરદ્રવ્યમાં ખેંચાઈને માન્યું કે અમે સુખી છીએ. પરદ્રવ્યનું લક્ષ્ય કરીને, એનો રાગ કરીને જે સંયોગી પદાર્થો પ્રાપ્ત થયા, જે સંયોગી પદાર્થો પ્રાપ્ત થયા એને પોતાના માનીને એમાં સુખ બુદ્ધિ કરી અને એ મિથ્યા માન્યતામાં રહ્યો કે હું સુખી છું, પણ ત્યાં તો કાંઈ સુખ નથી. બુદ્ધે કહે છે કે પણ ત્યાં ધૂળે સુખ નથી, સાંભળને, ત્યાં ક્યાં સુખ છે? બાપુ એ પરદ્રવ્યને અવલંબીને થનારા ભાવ, એ બધા રાગના દુઃખના ભાવ છે. આ કાર ને આ જાત જાતના કપડા ને આ ઘર ને એવા બધા સંયોગી પદાર્થો જે પ્રાપ્ત થયા છે, સમીપમાં આવ્યા છે, એને અવલંબીને થનારા જે બધા ભાવ છે એ ભાવ રાગના ને દુઃખના ભાવ છે, અને એ ભાવ વડે તું દુઃખી જ છો, એમાં સુખની કલ્પના છે, પણ સુખ ક્યાં છે? એમાં દુઃખ જ છે. એ પદાર્થો કોઈને સુખ આપી દેતા નથી. એ જળ પદાર્થ છે, નિર્જીવ પદાર્થ છે, એનું પરિણામ એના કારણે થઈ રહ્યું છે અને તું એમાં સુખની બુદ્ધિ કરે. એ પદાર્થો કેટલાક સમય પૂરતા તારી સમીપમાં આવ્યા છે, એ પદાર્થો તારા પણ નથી અને બીજા કોઈના પણ નથી. એ પદાર્થો પદાર્થોના જ છે, એમના પરિણમન એમના કારણે થાય છે, એમની સ્થિતિ એમના કારણે બદલાય છે, એ જૂના થાય છે, ખકડી જાય છે, તૂટી જાય છે, બધું એમના કારણે થાય છે. અને તું એમની સ્થિતિ જોઈ અને સુખી કે દુઃખી થાય છે. પદાર્થોને જ્યારે સમીપમાં નવા આવે છે ત્યારે તું એમાં સુખની કલ્પના કરે છે, અને એ જૂના થાય છે, એ તૂટી જાય છે, ભાંગી જાય છે, ત્યારે તું દુઃખી થાય છે. એ સંયોગી વસ્તુ છે, એનો વિયોગ થવાનો જ છે, એ વાત નિશ્ચિત છે. જેનો સંયોગ હોય એનો વિયોગ થાય, થાય ને થાય જ. એટલે સંયોગ થતા તું સુખની કલ્પના કરે છે અને એનો વિયોગ થતા દુઃખની કલ્પના કરે છે. ગુરુદેવ આગળ કહે છે કે જુઓ, આદમીને વાત, પિત્ત અને કફ જ્યારે ઘણા વધી જાય ત્યારે સન્નિપાત થાય છે. આ આયુર્વેદની વાત મૂકી છે. આયુર્વેદમાં બધા રોગોના કારણમાં આ રીતે જે જોવામાં આવે કે કફનો રોગ છે કે પિત્તનો રોગ છે કે વાયુનો રોગ છે, એટલે વાત, પિત્ત અને કફ એ ત્રણ પ્રકારે બધા રોગો હોય. કોઈક વખતે પિત્તના રોગ હોય, કોઈક વખતે કફના, તો કોઈક વખતે વાતના. પણ અહીંયા તો ગુરુદેવ બીજી વાત કરે છે કે ભાઈ જ્યારે એ વાત પિત્ત અને કફ એ ત્રણે ત્રણ જયારે ઘણા વધી જાય ત્યારે સન્નિપાત થાય છે, એટલે ગાંડ પણ આવે છે. અને સન્નિપાત થાય, ગાંડો થાય ત્યારે એ ખડખડાટ હસે છે. એ ખડખડ હસે છે ને જે ગાંડો, એ સુખી છે? ગાંડો ખડખડ હસે છે એ સુખી છે? જો સુખી હોય તો આપણે એને ટ્રીટમેન્ટ માટે લઈ જઈએ જ નહીં, એની સારવાર શા માટે કરાવીએ? એ સુખી નથી. સન્નિપાત થયો છે એટલે ખડખડાટ હસે છે. તે સુખી છે? સુખી નથી. વાસ્તવમાં એને ભાન નથી કે એ દુખી છે. તેવી રીતે આ જીવને અનાદિનો સન્નિપાત છે. એવો સન્નિપાત છે, ત્યાં તો પેલાને વાત પિત્ત ને કફ એ ઘણા વધી ગયા હતા. આને મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એના વડે સન્નિપાત થયો છે. પેલાને વાત પિત્ત ને કફથી સન્નિપાત હતો, જયારે આને તો મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એ વડે અનાદિનો સન્નિપાત છે. વિષય કસાયમાં એ ઠીક માને છે. પેલાને સન્નિપાત હોય તો એ હશે, કાદવમાં પડ્યો હોય તોય પણ હશે, એને એમાં પણ સારું લાગે. પણ એ ખરેખર સુખી નથી. એવી રીતે આ મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર વડે આ જીવને અનાદિનો સન્નિપાત છે, અને એ વિષય કસાયમાં પડ્યો છે તો એ પોતાને ઠીક માને છે. એ સન્નિપાત જ છે, બીજું શું છે? એમાં એ સુખ માને છે. પણ એ સુખી છે? સુખી નથી. એને ભાન નથી કે દુઃખી છે. એને પેલા ગાંડાની જેમ ભાન જ નથી કે દુઃખી છે, દુઃખમાં પડ્યો છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે બાપુ, જગત શુભ રાગમાં ઠગાય છે અને માને છે કે અમને ધર્મ થાય છે. જગત શુભ રાગમાં ઠગાય છે અને માને છે કે અમને ધર્મ થાય છે. વાસ્તવમાં એ ઝેરનો ઘડો છે. બહુ મોટી વાત કરી દીધી. આ જીવ શુભ રાગમાં જ ઠગાયો છે. ઠગાયો છે એટલે કે શુભ રાગમાં ત્યાં રહી ગયો. શુભરાગને એને દ્રષ્ટા જ્ઞાતા ભાવે લીધો હોત અને એનાથી આગળ વધીને શુદ્ધ ભાવમાં જો જવાનો પ્રયત્ન કર્યો હોત તો એ શુભરાગ એને કાંઈ નડતો નહોતો. પણ એને તો એવો પ્રયત્ન કર્યો નહીં, એને ધર્મ માની બેઠો. ઠગાયો એટલે શુભરાગને એ ધર્મ માની બેઠો. આગળ કહે છે કે ભાઈ, અંદર તું આનંદનો નાથ, સચ્ચિદાનંદમય ભગવાન સ્વરૂપ છો. એની અંતરદ્રષ્ટિ કર્યા વિના જેટલી વ્યવહારની ક્રિયાઓ કરે, ચાહે ચોવીસે કલાક ભગવાન 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 એમ જાપ કરે, મને શિવપદ આપજો રે એમ પ્રાર્થના કરે, પણ એ બધો શુભરાગ બાપા ઝેરનો ઘડો છે. ભાઈ ભગવાન કહે છે, તારું શિવપદ અમારી પાસે ક્યાં છે તે અમે આપીએ. એ શિવપદ તો તારામાં જ છે અને અંતરદ્રષ્ટિ વડે જ પ્રાપ્ત થાય એમ છે. બાકી આત્મજ્ઞાન રહિત આ બધી તારી ક્રિયાઓ એકલો વીસ કુંભ છે. વ્યવહારના પક્ષવાળાને આ આકરું લાગે, અઘરું લાગે, પણ શું થાય? વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જ કહેવાય ને. જે આત્મજ્ઞાન સહિત છે એવા ધર્મી પુરુષને આવો વ્યવહાર શુભરાગ આવે છે, એમને પણ આવી પ્રાર્થના હોય છે. અરે કુનકુંદાચાર્ય ભગવાને પણ એવા શુભભાવ સહિત પ્રાર્થના કરી છે. જે દ્રવ્યાનુયોગનો આવો શ્રેષ્ઠ ગ્રંથ રચી શકે, જેમને પ્રચુષ્ટ સંવેદન હોય એવા મુનિ પણ ભારમાં આવે તો, શુભરાગ આવે તો એવી સ્તુતિ કે એવું સિદ્ધપદ આપજો એવી પ્રાર્થના કરે છે. પ્રભુ અમને સિદ્ધપદ આપો એવી ગાથા કુમકુંદાચાર્ય ભગવાનની પણ છે. એટલે એવો શુભભાવ એમને પણ આવે છે, અને તેથી એવા શુભભાવને વ્યવહારથી અમૃત કુંભ કહ્યો છે. કેમ કે એમને એવો સુભાવ છે, એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે છે, એ હે ભાવે છે, એને છોડીને એ પોતાના સ્વરૂપમાં જાય છે, એવા સુભાવને એ ધર્મ માનતા નથી. એટલે એવા સુભાવ આવે છે છતાં પણ એમાં એ છેતરાતા નથી, ઠગાતા નથી, પોતે શુદ્ધ ભાવનું જ આચરણ રાખે છે. એટલે કહે છે કે જે આત્મજ્ઞાન સહિત છે એવા ધર્મી પુરુષને આવો વ્યવહાર એટલે સુખરાગ આવે છે અને તેને વ્યવહારથી અમૃત કુંભ કહ્યો છે. છતાં પણ તથાપી ખરેખર તો શુદ્ધ ઉપયોગ એ એક જ અમૃત કુંભ છે. શુદ્ધ ઉપયોગ એ એક જ અમૃત કુંભ છે, બીજો કોઈ અમૃત કુંભ છે જ નહીં. પરમાર્થવતનિકામાં આવે છે કે મોક્ષ માર્ગ પ્રકાશકની પાછળ પરમાર્થવતનિકા છે, એમાં જે વાત આવી છે એનો ઉલ્લેખ કરીને અહીંયા ગુરુદેવ કહે છે કે પરમાર્થવતનિકામાં આવે છે કે અજ્ઞાની આગમનો વ્યવહાર અનાદિથી કરતો આવ્યો છે. જો આગમનો વ્યવહાર, શાસ્ત્ર અભ્યાસ કરે છે ને એટલે એનો વ્યવહાર, અજ્ઞાની આગમનો વ્યવહાર અનાદિથી કરતો આવ્યો છે, તેથી તેને તે સરળ લાગે છે અને તેથી વ્યવહાર શ્રદ્ધા આદિ તે કરે છે. પણ તેને અધ્યાત્મના વ્યવહારની ખબર સુદ્ધા નથી. અધ્યાત્મનો વ્યવહાર જુદો છે, અધ્યાત્મનો વ્યવહાર શું છે એની એને ખબર નથી. શુદ્ધ વિતરાગી દશા નિર્મળ રત્નત્રય તે અધ્યાત્મનો વ્યવહાર છે. શુદ્ધ વિતરાગી પરિણામ નિર્મળ રત્નત્રય તે અધ્યાત્મનો વ્યવહાર છે અને ત્રિકાળી દ્રવ્ય તે અધ્યાત્મનો નિશ્ચય છે. ત્રિકાળી દ્રવ્ય તે નિશ્ચય છે અને વિતરાગી પરિણામ નિર્મળ રત્નત્રય રૂપ પરિણામ તે અધ્યાત્મનો વ્યવહાર છે. આને તો અજ્ઞાની જાણતો નથી અને આગમના વ્યવહારમાં સંતુષ્ટ રહે છે, પણ એથી શું, આગમનો અભ્યાસ કરે ને સંતોષાઈ જાય. અહીં કહે છે કે જે શુભભાવ છે એ બધો ઝેર છે. એટલે કહે છે કે એ તો એકલું ઝેર છે. અજ્ઞાનીને માટે જે પોતાના સ્વરૂપને જાણતો જ નથી એને માટે એ શુભભાવ એ ઝેર છે. એ વ્યવહાર એ આગમનો વ્યવહાર એ ઝેર છે. શ્રી જયસિંહ આચાર્ય દેવની આ ગાથા ઉપરની ટીકામાં પણ નિર્મળ રત્નત્રયની અપેક્ષા જ્ઞાનીનો બાહ્ય વ્યવહાર પણ ઝેર છે એમ કહ્યું છે. જયસિંહ આચાર્યની આ ગાથા ઉપરની ટીકા છે એમાં નિર્મળ રત્નત્રયની અપેક્ષાએ જ્ઞાનીનો બાહ્ય વ્યવહાર પણ ઝેર છે એમ કહ્યું. કેમ કે નિર્મળ રત્નત્રય છે એ જ અમૃત કુંભ છે. બાકી એની અપેક્ષાએ, નિર્મળ રત્નત્રયની અપેક્ષાએ તો આ સ્વભાવ છે એ જ્ઞાનીનો હોય તો પણ એને ઝેર કરવું છે. કોની અપેક્ષાએ? નિર્મળ પરિણામની અપેક્ષાએ. આ શુભભાવના પરિણામ છે એ ઝેર છે. વિતરાગી પરિણામની અપેક્ષાએ આ જ્ઞાનીના શુભભાવના જે પરિણામ છે એ પણ બંધનું કારણ છે, પુણ્યબંધનું કારણ છે, એટલે એની અપેક્ષાએ આ ઝેર છે. વ્યવહાર અપેક્ષાએ વાત જુદી છે. વ્યવહાર અપેક્ષાએ એને સહચર જાણી અને ભલે અમૃત કુંભ કહ્યો, પરંતુ નિર્મળ રત્નત્રયની અપેક્ષાએ એ જ્ઞાનીનો બાહ્ય વ્યવહાર પણ ઝેર છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
સુખ અનંત સુસંત ચરણ.